તારીખ 15/1/1988 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 280 અને 281 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 219
પહેલા નામ માત્ર મુમુક્ષુ પણ છે, નામ માત્ર એટલે આત્મમુખની યોગ્ય વાંચા વિકલ ઉદાસ્તિ દયાદાન એવા અનેક પ્રકારના પરિણામ કશાય નિંદતા ના થાય છે તો પણ ત્યાં મુક્ષતા ચૈતન્ય સ્વરૂપે એવી જાગૃતિ ને લીધે જેને બાહ્ય ભાવો ની રૂચિ લીધી, બાહ્ય ભાવો ને રૂચિ લીધી એટલે જે બાહ્ય ભાવના વિષયરૂપ પર પદાર્થોને પણ તેને રુચિ નથી એવી સંખ્યા છે. તેને મોક્ષની યથાર્થ ભૂમિકા કરી, મોક્ષની ભૂમિકામાં યથાર્થતા ભાવે લક્ષણ છે. તેને નિર્દોષ સ્વભાવ રૂપે છે, દોષની અનુરૂચિ થાય છે અને પોતે આત્મા છે એ જાગૃતિ. જાગૃતિ છે એ સાવધાનીનો અંશ છે. જીવ ઉદયભાવમાં સાવધાન છે કેમ કે એનો અભિપ્રાય લાભ નુકસાનનો સંયોગો સાથે છે. સંયોગોના વધવા ઘટવા સાથે લાભ નુકસાનની માન્યતા છે, અભિપ્રાય છે. તેથી એની સાવધાની પણ એ સંયોગાશ્રિત પરિણામમાં છે. એવી સાવધાની અંતર્મુખ થવાનો અવરોધક કારણ છે. અંતર્મુખ થવા યોગ્ય છે એવું બુદ્ધિગમ્ય થવા છતાં અંતર્મુખ નહીં થવાતું હોય તો એનું એક કારણ છે કે અવરોધ ઉભો છે અને તે અવરોધ છે બાહ્ય ભાવમાં રુચિ અથવા ઉદય ભાવની જાગૃતિ. ઉદયમાં જાગૃતિ એ અંતર્મુખનો મોટો અવરોધ છે. અંતર્મુખ થવા માટે મોટો અવરોધ છે. જેને અંદરની જાગૃતિ સ્વરૂપની જાગૃતિ શરૂ થાય છે, ઉત્પન્ન થાય છે, તે જ યથાર્થ ભૂમિકામાં આવ્યો હોવાને લીધે અંતર્મુખ થવાના પ્રયત્નમાં સફળ. સમ્યક દ્રષ્ટિ જીવને ઉદય ભાવો હોવા છતાં તેને બંધ નથી અથવા અનંત સંસારનો બંધ નથી. બંધ નથી એટલે એને અનંત સંસારનો બંધ નથી. એનું શું કારણ છે? ઉદય ભાવ તો જ્ઞાનીને પણ છે અને અજ્ઞાનીને પણ છે. અને કેટલાક તો ચતુર્થ ગુણસ્થાનવર્તી જ્ઞાનીને એવા ઉદય ભાવ છે કે જેવા અજ્ઞાનીને જોવામાં આવે છે. કામ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, વૃત્તિના પરિણામ દેખાય છે. એને અનંત સંસારનો બંધ નથી. વિદ્યા દ્રષ્ટિને અનંત સંસારનો બંધ છે. શું કારણ છે? ઉદય ભાવમાં એની સાવધાની નથી. ઉદય ભાવમાં દ્રષ્ટિને સાવધાની અંતર્મુખ થઈ શકતો નથી. સમ્યક દ્રષ્ટિને અંતર સ્વરૂપમાં સાવધાની છે તેથી બાહ્ય સાવધાન બાર ભાવ માં ત્રણ ભાવ માં તેની બે સાવધાની છે, અસાવધાની છે, એનો રસ રેડાતો એમાં સાવધાન થઈને હું પણ માનીને મારા પણ માનીને જે કાર્ય થાય જે પરિણામ થાય એમાં અનંતાનું મંદિરનો વિધાત્મ સહિતનો એક જ પણ તીવ્ર રસ પડે છે પરિણામ અને એને અનંતરીને બંધ પડે છે બીજી ટુ બીજી પણ એની સાવધાની ફરી ત્યાંથી ફરી કે મોક્ષને યોગ્ય યથાર્થ પણ જેમાં અનુભવો થાય એમાં રસ કેમ આવે એમાં રસ આવતો જેમ કોઈની પાસે પરાણે હેઠ કરાવવામાં આવે છે આવી દશા થાય છે. આ બધી વાતો કુછ બેનશ્રીએ પોતાના સ્વાનુભવથી દર્શાવી છે. જે દશામાંથી પોતે પસાર થયા છે, જે માર્ગે પોતે ચાલ્યા છે, જે કાળનો જે રીતે ગુજારો થયો છે, જે રીતે મોક્ષનો કાળ ગુજર્યો છે એનું વર્ણન એની સ્મૃતિ લાવી શકાય. આ ભૂમિકામાં આવું હોય તો આગળ વધવાની શક્યતા છે. અમે દર્શન થઈએ એ દિશામાં અને આવું ન હોય તો અનાદિની ઉદયભાવમાં રુચિ અને સાવધાની, રાગમાં જાગૃતિ, દેહાદી નિયોગમાં જાગૃતિ કોઈ રીતે અંતર્મુખ થવા દેશે. એટલે કે જેને પૂર્ણ નિર્દોષ થવાનો આદર્શ છે, જેના જીવનનો પરિપૂર્ણ નિર્દોષ થવું એ જેના જીવનનું ધ્યેય છે અને એ ધ્યેયને લક્ષ્ય ત્યાં પહોંચવાને લક્ષ્ય કરવાનું છે એને ખરેખર એનો ભાવાર્થ છે, એનો શબ્દાર્થ એ છે, ભાવાર્થ પણ એ છે, એનો રહસ્ય અર્થ પણ એ છે કે એને અનુસરીને ધ્યેયને અનુસરીને જીવન એટલે પરિણમન, પરિણમન એટલે જીવન તેનું ચાલે નામ ધારે નામ માત્ર સાધુ છે, નામ ધારે સાધુ છે પણ સાધુ નથી. તેને બહાર આવવાનું ગમતું જ નથી. બીજું એ પડતું સ્પર્શ કરે છે શાંતિ અશાંતિનો આપૂરતા નિરાપૂરતા સ્વભાવ સ્વભાવ શાંતિ નિવૃત્તિ રૂપ છે. ત્રિકાળી સ્વભાવમાં તો નિવૃત્તિ પ્રવૃત્તિનો અભાવ છે તો બને ત્રિકાળી સ્વભાવમાં એટલે મારામાં તો નિવૃત્તિ પ્રવૃત્તિનો અભાવ છે એવો હું છું એને સહેજે બાહ્ય પ્રવૃત્તિનો ઉત્સાહ પોતાના આવા સ્વરૂપને લક્ષે ઠંડો થઈ જાય છે. એના પરિણામો સહેજે નિવૃત્તિને ઈચ્છે છે પ્રવૃત્તિ નહીં, સાફ નથી. સ્વભાવ શાંત સ્વરૂપ છે અને નિવૃત્ત નિવૃત્ત સ્વરૂપ છે. કોઈ પણ બાહ્યકાર્યની પ્રવૃત્તિ કરવી એ તો સ્વભાવથી વિરુદ્ધ છે. પરિણામ અપેક્ષાએ બાહ્યકાર્યની પ્રવૃત્તિનો અભાવ તેને નિવૃત્તિ કરવામાં આવે અને પરિણામનું પરિણમનું તેને પ્રવૃત્તિ કહેવામાં આવે. શ્રીકાળમાં તો પરિણામનું પ્રવૃત્તિ નથી એટલે એને પ્રવૃત્તિની વસ્તુના અભાવ નથી. પણ પરિણામ એ જીવનું એક અંગ છે અને જે સદાય પરિણમતું રહે છે તેનો અભાવ થાય છે એવું તો બધી બનતું નથી. પણ એ પરિણામની અંદર બાહ્યકાર્યની પ્રવૃત્તિ ક્રમશઃ બંધ થતી જાય છે એની નિવૃત્તિ કહેવામાં આવે છે. સ્વભાવ આશ્રિત પ્રવૃત્તિને ત્યાં નિવૃત્તિ કરી છે. સ્વભાવ શાંતિ અને નિવૃત્તિ રૂપ છે. સ્વભાવમાં અનંત શાંતિ ભરી છે અને કાંઈ પણ કરવું એ સ્વભાવથી બહાર ન આવે. ન કરવું એવો સ્વભાવ છે. વળી જે શુભાશુભ વિભાવ ભાવો છે તે ભાવોમાં આકુલતા છે અને કર્મો એવો ભાવ છે. કર્મ ચેતના રૂપ છે. વિભાવ ભાવોમાં આકુલતા છે, દુઃખ છે અને કાંઈ પણ કાર્ય કરવા સંબંધીનો કરવાનો ભાવ રહેલો છે. તે બંનેને આપસમાં શુભાશુભ ભાવને અને સ્વભાવને બંનેમાં મેળ, બંનેને આપસમાં મેળ ન જ ખાય, પરસ્પર મેળ નહીં ખાનારા એ પરિણામ છે. આ પણ ઠીક છે ને આ પણ ઠીક છે મેળ ન ખાય એનો અર્થ છે. આ પણ ઠીક છે ને આ પણ ઠીક છે એ વાત એક સાથે સ્વભાવ છે એમાં જ ઠરવાનું છે અને પરિણામ માત્ર ઉપરથી લક્ષ્ય ઉઠાવી દેવાનું છે. જેનું સ્વભાવ ઉપર ઘણું જોર જાય છે એને પરિણામ ઉપરથી એટલું બધું વજન ઉઠી જાય છે કે એક વાર તો એમ કહે કે જે પરિણામમાં પરિણામ જે કાળે જેવા થવાના છે એવા છે. દેવ દ્રષ્ટિ પ્રકાશમાં સુગાની જોઈએ અનેક પડતી સ્પષ્ટ કરે પ્રશ્નો પણ એવા ચાલી ગયા છે. પરમાત્માને પણ ઉદય ભાવમાં અનેક પ્રકારની વિચિત્રતા જોવામાં આવે છે. દ્રષ્ટાંત લીધા છે, રામચંદ્રજીનો દ્રષ્ટાંત લીધો છે, યુધિષ્ઠિરનો દ્રષ્ટાંત લીધો છે, દ્રૌપદીના વસ્ત્રના બરાબર છે. એવા અનેક પ્રકારના દ્રષ્ટાંત છે. તો એવો ઉદય ભાવ કેમ આવે છે અને શુભ ભાવ નથી આવતો? પરિણામ ઉપરનું વજન એટલું ઓછું છે. કોઈ પૂર્વની યોગ્યતા વર્ષ એ યોગ્યતા ઉદય ભાવની બહાર આવી અને ખરાબ થઈ જાય છે. એની સાથે એને એકત્વનો સંબંધ નહીં હોવાને લીધે એના ઉપર એનું દુર્લક્ષ્ય. એટલે કે આવો પરિણામ એને કેમ ન આવ્યો એવો આગ્રહ રાખવો એ યથાસ્થાને નથી. એવા ચિત્ર વિચિત્ર કુરાનના દૃષ્ટાંતો ઉપરથી ઉદયભાવની વિચિત્રતા સમજી શકાય એવી છે. એટલે એનાથી જ્ઞાની ઉદાસ છે, સાધનથી પરિણામ માત્રથી ઉદાસ છે. શુદ્ધ પરિણામ થાય છે તો પણ એના ઉપર એટલું વજન લેતા નથી, અશુદ્ધ પરિણામ થાય છે તો એના ઉપર તો વજન આપવાનો પ્રશ્ન જ રહેતો નથી. જો શુદ્ધ પરિણામ ઉપર જેનું વજન નથી તો પછી અશુદ્ધ પરિણામ ઉપર એનું વજન કેમ હોય એ તો પ્રશ્ન જ રહેતો. એટલે સ્વભાવની શાંતિ અને નિવૃત્તિપણો એનાથી ઉદયભાવોની એકદમ વિપરીતતા છે, વિરુદ્ધપણું છે, બંનેને ખુલ્લી રીતે એકની રુચિ એકનો રસ બીજાના રુચિ અને રસના અભાવમાં જ હોય પરસ્પર. જેને આનો રસ છે તેને આનો રસ નથી, જેને આનો રસ છે તેને આનો રસ નથી. એ રીતે મનુષ્ય પોતાના પરિણામ સાથે મેળવણી કરવાનો આ વિષય છે અને એ મેળવણી એવા પ્રકારથી થાય કે જેથી એનો બહારની જાગૃતિ મટે અને અંદરની જાગૃતિ ઉત્પન્ન થવાનો આવે. બહારના બધા કાર્યમાં સીમા અને મર્યાદા હોય વસ્તુનું વિજ્ઞાન છે કે એક પદાર્થ અને બીજા પદાર્થ વચ્ચે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અત્યંત ભિન્નપણું હોવાને લીધે, સર્વથા ભિન્નપણું હોવાને લીધે જીવની બાહ્ય કાર્યની ગમે તેટલી તીવ્રતા પરિણામમાં હોય, ઈચ્છા હોય તો પણ એની મર્યાદા હોય. જોકે બાહ્ય પદાર્થના કાર્યો હું કરી શકું છું એવી માન્યતાને અભિપ્રાયમાં અમર્યાદિત અનંતાનુબંધીનો કષાય છે, અનંતાનુબંધીનો કષાય છે એને મર્યાદા નથી, પણ કાર્યની મર્યાદા છે, ભાવ અનંતાનુબંધીનો છે. બહારના બધા કાર્યમાં સીમા અને મર્યાદા હોય છે, અથવા ખરેખર જીવ બાહ્ય પરિણામ છે એ કરે છે તો પણ બાહ્ય પદાર્થમાં કાર્ય કરી શકતો નથી. પરિણામ ભલે કરે છે પણ કાર્ય તો કરી શકતો એની મર્યાદા આવી. કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી કે પોતાનું ક્ષેત્ર અને પોતાના ભાવ જેટલે, પોતાના સ્વભાવથી તદ્દન વિરુદ્ધ જે ચૈતન્ય સ્વભાવ છે તો પુર્ગળ સ્વરૂપે ન થઈ શકે એ દ્રવ્યને ગુણે. ક્ષેત્રથી તો પોતાના અસંખ્ય પ્રદેશથી બહાર જઈને કોઈ કાર્ય ન થઈ શકે. ભાવથી પણ પોતાના પરિણામથી આગળ જઈને કોઈ બીજાના પરિણામમાં દ્રવ્ય પર્યાયમાં જઈને કાર્ય ન કરી શકે એની મર્યાદા છે. બહારના બધા કાર્યમાં સીમા અને મર્યાદા હોય, અથવા બહારમાં જે ઉદય આવે છે પુણ્ય ને પાપનો એમાં પણ મર્યાદા છે, કોઈને પૂરા પુણ્ય ન હોય, અધૂરા જ પુણ્ય હોય. કેમ કે ચક્રવર્તી હોય તો એને એ લોકના ઇન્દ્રનું પુણ્ય, ઇન્દ્ર છે તો એને પણ એની મર્યાદાનું કોણ છે? કોઈ ઇન્દ્ર એવો નથી કે જેને બધા દેવો એના તાબામાં હોય, આખો દેવ લોકો એના તાબામાં હોય, વૃદ્ધ લોકો એવો કોઈ ઇન્દ્ર પોતપોતાના મર્યાદા માટે તો તે બહારને બાહ્ય ભાવો બાહ્ય નિયોગો એ બધાની મર્યાદા છે. અરે ત્રણ લોકની પણ મર્યાદા છે, અમર્યાદિત નથી. ત્રણ લોકની પણ મર્યાદા છે, 343 ઘન લાગુ મોક્ષે એટલે એની મર્યાદા છે. એની અંદર બધા જે કાંઈ પુણ્ય અને પાપના ફળો આ ભોગ્ય સ્થાનો છે ત્રણેય લોકની અંદર, એ બધાની પોતપોતાની ભાવની પણ મર્યાદા છે અને એના એની સજા ભોગવવાની પણ મર્યાદા છે. એમ બહારમાં બધા કાર્યમાં સીમાની મર્યાદા હોય છે. અમર્યાદિત તો અંતર જ્ઞાન અને આનંદ છે. પોતાનું જે સ્વરૂપ, પોતાનો જે સ્વભાવ તે અમર્યાદ છે. નમોદાસી શુલ્લક લખે છે કે લોકની અંદર પરમાણુ એ એટલો સૂક્ષ્મ દ્રવ્ય છે કે એક પરમાણુનો કંઈ પત્તો લાગે એવડો મોટો 345 જેવું લોક છે કે એક પરમાણુ તો એક અણુ રહેણો એ બીજી વસ્તુ તો કંઈ પત્તો લાગે એવા એ લોકનો લોકાકાશ લોક અલોકાકાશને વિશે આખા આકાશને વિશે પત્તો લાગે છે. એક લોક એક આ તો એક જ લોક છે, 345 અનંત રાજુ 14 બ્રહ્માંડ જેને કહે છે એ એક લોક છે. પણ એવા અનંતા લોક હોય તો પણ આકાશ એટલું મોટું છે એમાં એનો પત્તો અણુરેણુ જેટલા છે, એ અનંતા પરમાણુનો પત્તો નથી, એનો કાંઈ પત્તો નથી. એટલું મોટું દશે દિશાની અંદર આકાશ અને એનાથી મોટો પોતાનો જ્ઞાન સ્વભાવ, અસીમ જ્ઞાન સ્વભાવ એટલો મોટો છે. મર્યાદા નથી એમ કહ્યું ને, અંતર જ્ઞાનને મર્યાદા નથી. અંતર જ્ઞાન એટલે સ્વભાવ કે જેની અંદર આ 6 દ્રવ્ય અણુ પરમાણુ વચ્ચેનો પત્તો લાગે. શ્રીમદજી લખે કે આવો જે જ્ઞાન સ્વભાવ સર્વજ્ઞ સ્વભાવ તે વારંવાર વિચારવા યોગ્ય છે, વારંવાર લક્ષ કરવા યોગ્ય છે, વારંવાર સ્મરણ કરવા યોગ્ય છે અને વારંવાર સંભાળવા યોગ્ય છે. હું આવો છું એમ એને સંભાળ લેવા યોગ્ય છે. સર્વજ્ઞ પદ વારંવાર સ્મરણ કરવા યોગ્ય છે, લક્ષમાં લેવા યોગ્ય છે કે હું આવો પોતાની મહાનતા ભૂલ્યો છે એટલે દીનતા વર્તે છે. જો પોતાની મહાનતા લક્ષમાં આવે તો એની ચિંતા ખલાસ થયા જ્ઞાન મળે. એવું પોતાનું અમર્યાદિત જ્ઞાન સમાય આ જ્ઞાનથી સમજાવવું પડે છે. એક ગુણનો આવો સ્વભાવ છે. આનંદ પણ એટલો મર્યાદિત કે જેની કોઈ હદ નહીં. એવા એક એક ગુણ બધા જ ગુણો પોતપોતાની રીતે અમર્યાદિત સ્વભાવમાં રહેલા છે. પોતપોતાનો અમર્યાદિત સ્વભાવ છે એવો આ અનંત ગુણનો ખજાનો મર્યાદિત ક્ષેત્રમાં દેશ છે એટલે આમાં અનંત ગુણનો ખજાનો હૈયાર છે, હાજર છે. એની પ્રતીતિ, એનો રસ, એમાં એ ગમ્ય છે. બીજી રીતે એમાં એ ગમ્ય છે પણ અમર્યાદિત તો અંતર જ્ઞાન અને આનંદ છે. ત્યાં સીમા નથી ને ત્યાં કોઈ મર્યાદા નથી, ત્યાં કોઈ હદ નથી, ત્યાં કોઈ છેડો આવતો નથી. એ દ્રષ્ટાંત સમજાવતા કે અગ્નિના એક કણીમાં કણમાં બાળવાની શક્તિ દહન શક્તિ કેટલી કે અનંતા દાયને સ્વભાવની મર્યાદા અંદરમાં એવી રીતે અંદરમાં વેદ પ્રભેદ જોઈએ તો વેદ છે એના ઉપર લક્ષ જાય છે એવી મર્યાદા નથી છે. વેદ છે આશ્રય કરવા યોગ્ય નથી જાણવા યોગ્ય છે આ એની મર્યાદા છે. જ્યારે સ્વભાવ કે સ્વભાવમાં સદાય અંતરલીન રહેવા જેવું છે એની કોઈ મર્યાદા નથી. હવે તો સ્વભાવના પરિણામ છોડી દીધે એવી ક્યાંય વાત નહીં આવે. વેદ પ્રભેદ સમજાવશે તો એની મર્યાદા સમજાવશે આશ્રયનો વિષય નથી એ મર્યાદિત વાત છે. પરિણામ અનિત્ય છે તો એ પણ મર્યાદિત છે કે જે તે કાળે વ્યવહાર છે તે જાણેલો પ્રયોજન એની મર્યાદા છે. કાળે સ્વભાવ કે અમર્યાદ છે એના વિશે કોઈ મર્યાદાનો માપ આપવામાં આવતો નથી એવી કોઈ આજ્ઞા નથી કે સ્વભાવમાં તો મર્યાદિત રહેતે રહેજે પછી બહાર નીકળી જવું ઘણા એ લોકો કરે પોતે સાધક હોય આત્મા સાધી મોક્ષમાં જઈ શકે પણ પોતાના એવું પણ સામર્થ હોય કે બીજા જીવોનું પણ ભલું પોતાના નિમિત્તે થઈ જાય તો બીજાનું ભલું કરવાની કરુણાથી રોકાય કે ન રોકાય એ પ્રશ્ન બીજાને માટે રોકાય એ સિદ્ધાંતનો વિષય નથી એ અપવાદ હવે તો કે માર્ગ પ્રાપ્ત છે બીજાને માર્ગ દર્શાવી શકે એવો યોગ હોય પુણ્ય યોગ હોય વચન કાયમ તો બીજા માટે ભલે એમ બે બહુ લંબાવવું પડે પછી મોક્ષમાં જાય પણ ઘણાનો હિત એ ખરેખર સિદ્ધાંતમાં સિદ્ધાંતમાં લૌકિક દ્રષ્ટિ નાનીને કરુણા હોય છે તીર્થંકર પ્રકૃતિમાં તો એ કરુણાનો ભાવ સવિશેષ હોય છે તો પણ સિદ્ધાંત એ છે કે એક સમયમાં પરિપૂર્ણ શુદ્ધ થવાતું હોય નિર્દોષ થવાતું હોય તો કોઈ જ્ઞાનીને બીજો સમય જોઈ તો બધા જ્ઞાનીનો એક સરખો અભિપ્રાય છે ચાહે તીર્થંકર દ્રવ હો કે ચાહે સામાન્ય કેવળીનું દ્રવ હો મોક્ષે જનારા બધાનો એક જ અભિપ્રાય છે. એટલે બાહ્યકાયમાં સમાનની મર્યાદા છે સ્વભાવની મર્યાદા અંદરમાં સ્વભાવમાં મર્યાદા હોય છે. જીવને અનાદિકાળથી જે બાહ્ય વૃત્તિ છે તેની જો મર્યાદા ન હોય તો જીવ કદી પાછો જ ન વળે બાહ્યમાં જ સદાય રોકાઈ જાય આ પણ કાળ અપેક્ષા મર્યાદા લીધી છે કે જીવ અનાદિકાળથી બાહ્ય વૃત્તિથી પરિણમે છે તેનો પણ એકવાર અંત આવે છે. અનાદિથી હોવા છતાં એનો પણ અંત આવે છે તર્ક કરી શકે છે જે અભવી છે એને તો અંત આવતો નથી પણ અહીંયા ભવી જીવ પોતાનો વિચાર કરે છે એવું એટલે એને એ વાત સૂઝતી નથી. જ્ઞાન છે તો ભવિને તો સદાય વિભાવ પરિણામ થાય ને એના વિભાવ ભાવોની મર્યાદા હાલમાં પૂરી થતી નથી, પણ ભવિ જીવ તો પોતાનો વિચાર કરે છે કે જીવને બાહ્ય વૃત્તિ છે એની પણ મર્યાદા ન આવે તો પાછો કઈ રીતે વળે. માટે બાહ્ય ભાવોની આ અપેક્ષાએ પણ અવશ્ય મર્યાદા છે. એને તો એમ લાગે છે, પોતાને માટે એમ લાગે છે કે બાહ્ય ભાવની જરૂર છે. એક વાર તમામ પ્રકારના ઉદય ભાવોનો નાશ થશે અને એકલા સ્વરૂપાર્થિક સ્વભાવ પરિણામ અમર્યાદિત પણે રહી જશે. આ સ્થિતિ છે કેમ કે વિભાવ મર્યાદિત છે, સ્વભાવ આ તો જેને અમર્યાદિત સ્વભાવ બેસે છે એવા ભવ્યની વાત છે. અને અમર્યાદિત સ્વભાવ બેસે છે ભવ્યને બેસે છે, અભવ્ય કદી સ્વભાવનો વિકાસ થતો નથી. અથવા અભવ્ય જેવો ભવ્ય છે એ પણ કદી સ્વભાવનો સ્વીકાર કરતો નથી. એટલે એને તો વિભાવે અમર્યાદિત માને છે, એને એને સ્વભાવનો તો પ્રશ્ન જ કોઈ નથી. કુદરતી નિશાની છે, સિગ્નિફિકન્સ છે. પોતાનું ભવ્યત્વ અને અભવ્યત્વ સિદ્ધે શું તો કેવળ જ્ઞાન રૂપક છે. કોઈ જીવ ભવિ છે કે કોઈ જીવ અભવિ છે એ સીધે સીધે પ્રત્યક્ષ કેવળ જ્ઞાન રૂપક છે. તો પણ યોગ્ય જીવને, પાત્ર જીવને, લાયક જીવને એક આવી નિશાની, એક આવો સિગ્નલ મળે છે એટલે કે હું ભવિ છું, હું અભવિ નથી. સાર મળે છે અંદરથી, એક આકાર મળે છે કે હું ભવિ છું, હું અભવિ નથી. આ એ કુદરતી અંદરથી એનો આત્મા એમ હાને ના માનો ઉત્તર આપી દે છે. ભવિ છો કે અભવિ છો, અભવિ નથી ભવિ છે. ભવિની હા આવે છે અંદરથી, અભવિની અને ના આવે છે. સામાન્ય પાત્રતા પણ નથી ત્યારે જીવને શંકા પડે ત્યારે હું ભવિષ્ય કયો ભવિષ. સામાન્ય પાત્રતામાં પણ આટલો એકંદરથી હતા, મારે અનંત સંસાર નથી શું મને લાગી જાય છે. અધ્યાત્મના વિષય, આત્માના વિષયમાં બહુ વિશિષ્ટતા, બહુ સૂક્ષ્મ ઉપયોગ હતો. એકવાર પોતા સંપ્રદાયના ત્રણ સાધુ આવે ઘણા વસ્તા મારા પ્રવેશ સમયસર સ્થાપના કરી જોતા હતા. તમને ખ્યાલ આવે છે ચાંદીમાં લખાયેલું શાસ્ત્ર છે, શાસ્ત્ર છે. અને સાધુનું નામ હતું જ્ઞાન વિધિ, દર્શન વિધિ અને ચારિત્ર વિધિ. એ નામ આપતા એ વાતચીત ચાલી આપસ એટલું પૂછ્યું. આપણને ખબર પડે ચર્ચા ન કરીએ, તમને ખબર પડતી નથી કઈ વાત. એનું માપ આપ્યું, ઘર બાર છોડીને દીક્ષા લીધી છે. ત્રીસ ચાલીસ વર્ષ સુધી અત્યાર સુધી હજી અંદરથી ભવ્ય છું કે અભવ્ય છું કેટલું આવું તો બહુ સામાન્ય વાત વિશિષ્ટ વાત નથી પણ એક માફ કરી દીધો શિક્ષા લીધા પછી કઈ આપણો વૈરાગ આવ્યો પછી કઈ અંદર અંદરથી શું આવે છે જવાબ કેવી ખબર પડે આપણને ખબર પડે ધ્યાત્મના પ્રકરણમાં બધી એવી સૂક્ષ્મ વાતો સૂક્ષ્મ વાતો સામાન્ય પાત્રતામાં તો ભવિ છું એમ ખ્યાલ આવે પણ જેને સ્વભાવ સાંભળીને અવ્યક્તપણે સ્વભાવ રૂચે હજી નિર્ણય થઈને વ્યક્ત રૂચિ પ્રગટ ન થયો પણ કોઈ યોગ્યતા આવશે પોતાને ખબર ન હોય પણ સ્વભાવની વાત આવે સ્વભાવ સાંભળે તો એકદમ રૂચે અને રૂચિને બહુ પુષ્ટિ મળે તો સ્વભાવની રૂચિવાળાને ગુરુદેવ એમ કહેતા કે રૂચિથી સ્વભાવ સાંભળે એને તો અંદરથી મોક્ષનો અહંકાર થાય મુક્ત મારી મુક્તિ હવે થઈ જશે હવે હું છૂટી ગયો હવે હું મુક્ત થઈ ગયો હવે મને સંસાર છે અલ્પ અલ્પ સંસાર છે એવો અંદરથી મોક્ષનો પંકાર આપણું પ્રવચનમાં બહુ શરૂઆતના પ્રવચનો આપો આત્મકાન એ બધી વાત બહુ કરી છે જીવને અનાદિકાળથી જે બાહ્ય વૃત્તિ છે આમાંથી તેની જો મર્યાદા ન હોય તો એ જીવ કદી પાછો તો જીવ કદી પાછો જ ન મળે બાહ્યમાં જ સદાય રોકાઈ જાય અથવા બધા જીવોને બહારમાંથી ઉકડીને અંદરમાં આવવાનું ગમે જ નહીં સર્વ જીવો સંસારના પરિભ્રમણ કરતા જ હોય કોઈ જીવ એક પણ જીવની મુક્તિ થાય છે એ બતાવે છે કે વિવાહ મર્યાદિત છે અભવિની વાત અભવિના ઘરે રહી પણ એક પણ જીવની જો મુક્તિ થાય છે તો એ વાત સ્પષ્ટ છે કે જીવને વિભાવની મર્યાદા છે જ્યારે સ્વભાવની મર્યાદા નથી એક એક કરતા અનંતા જીવો વિભાવ છોડે છે જ્યારે સ્વભાવમાં આવેલા સિદ્ધ પરમાત્માઓ અનંતા થાય છે એમાંથી અનંત કાળે એક પણ સિદ્ધ દશાને પ્રાપ્ત જીવ સિદ્ધ દશાને છોડીને અમર્યાદિત સિદ્ધ દશાને છોડીને કદી એક પણ સંસારમાં આવતો એવા મર્યાદિત છે તો લોજિક લીધું છે કે જો મર્યાદા ન હોય તો કોઈ પાછો જ ન વધી શકે અને સદાય બહારમાં જ બધાને રોકાવવું પડે પણ અનંતા જીવો એ રીતે પોતાના વિભાવનું સમાપ્ત કરીને સ્વભાવમાં રહે છે એનો વિકાસ કરી સ્પષ્ટ કરે છે સ્વભાવની અનંત અમર્યાદિત તો આત્મ સ્વભાવ જ છે અથવા આત્મા અગાઢ શક્તિનો ભરેલો છે આત્માની શક્તિને કોઈ કર્યું નથી કહ્યું છે પણ એક વાર લીધેલો તો ભૂગોળનો વિષય જેમ પ્રશ્ન પૂછે એમ પ્રશ્ન પૂછે કે આ સમુદ્ર છે એ કેટલો ઊંડો હોય આપણે ભણી ગયેલા એક વાત જવાબ આવી તો 5.5-6 માઇલ મોટા મોટા જે સમુદ્ર છે આપણા આ પૃથ્વીના ત્યાં આપણે આવે છીએ ત્યાં તો 5.5-6 માઇલ થી વધારે ઊંડાઈ આ બાજુ સૌથી એવરેસ્ટ જેવા શિખર છે 5.5-6 માઇલ ઊંચાઈ છે અને ખાડાનો ટેકરો પૃથ્વીના સપાટી ઉપર જે ખાડા ટેકરા છે એમાં વધારે વધારે ઊંડો ખાડો 5.5-6 માઇલ નો છે ઊંચામાં ઊંચો ટેકરો 5.5-6 માઇલ બરાબર બસ એની મર્યાદા ત્યાં આવી ગઈ ત્યાં એની મર્યાદા આવી ગઈ કહેવાય એમ કે સમુદ્રમાં આઘાત છે માઇલો સુધી જળ હોય પણ માઇલો એટલે મોટા મોટો અરબી સમુદ્રની એટલા ઊંડા નથી આપણે હિન્દુસ્તાનની આજુબાજુ બંગાળમાં પેલા મોટા મહાસાગર કહેવાય છે ઓશન અંગ્રેજીમાં જુદા જુદા સમુદ્ર છે અરેબિયન સી કહેવાય છે સી સમુદ્ર અમે ઓશન પણ એ 5.5-6 એના ઉપર છે પોતે કે સમુદ્રને 5.5-6 માઇલ મને તળિયું આવે છે આ જ્ઞાન આનંદ આદિ સ્વભાવ તળિયું ગમે એટલો ઉપયોગ નીચે જાય અનંત અનંત જ્ઞાનમાં જ્ઞાનમાં અનંતતા છે એ માપે છે ગુણ સ્વભાવને કેટલો કેટલું જ્ઞાન સ્વભાવમાં છે કેટલો આનંદ સ્વભાવમાં છે અરે કેટલું અસ્તિત્વ સ્વભાવ છે ચકવાપણું બધા ચકવાપણું કેટલું છે કોઈ હદ નથી અસ્તિત્વ સ્વભાવની હદ નથી પ્રભુત્વ સ્વભાવની હદ નથી વૈદક સ્વભાવની પણ હદ નથી એટલે તો શરીરના મૃત્યુ પર્યંતના વેદનને પણ છોડી શકાય છે એક સ્વભાવના સ્વસંવેદનના આશરે એનો આશ્રય હોય મૃત્યુ પણ મૃત્યુનું વેદન ઉમા વેદનમાં એવા પ્રસંગો બને કે મુનિરાજને ઘાણીએ ઘાણી નાખીને જેમ તેલ કાઢે ઘાણીમાં એવી રીતે સીધું માથું નાખે અંદર ઘાણીમાં સજા પછી એટલી વર્ષ સુધી અને આમ તો કેટલા તીવ્ર થાય એ બીજી વાત છે એ પણ છતાં એની મર્યાદા લીધી છે ભૂતમાં જાય છે પણ અહીંયા મુનિની અમર્યાદિત સ્થિતિ છે માથું પેછો ભૂલી જાય અહીંયા કેવું જ્ઞાન સ્વસંવેદનમાં પડેલા છે એ સ્વસંવેદનમાં સ્વસંવેદનમાં આનંદના પૂતળા પિતા 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 પરમાનંદનો સીધો અંદરથી સમુદ્ર ફાટે છે એને અવાજ દુઃખનો અવાજ એ ન થાય એને ચીસ પડી જાય જોનારને ચીસ પડી જાય કેમ કે સ્વભાવની કોઈ મર્યાદા નથી એ પણ મર્યાદિત વાત છે કે બહુ બહુ તો દેહ છૂટે પ્રાણ છૂટે એટલી પ્રતિકૂળતા આવે એ મર્યાદા સ્વભાવને એનાથી સ્વભાવનું માપ કરે નહીં આટલી સહન શક્તિ આટલી બધી છે એટલું જ માપ છે કે નહીં એ તો કાંઈ નથી સ્વસંવેદનનું માપ સ્વરૂપ એકાગ્રતાનું માપ સ્વરૂપ સ્થિરતાનું માપ એનાથી નીકળતો બહારના ઉદય મપાઈ જાય છે આત્માનો સ્વભાવ એનાથી મપાતો આવા પ્રસંગો ભૂતકાળમાં બનેલા છે અને એ રીતે આત્માની શક્તિને પ્રસિદ્ધ કરેલી છે સાધકોએ સિદ્ધ કરેલી છે અમર્યાદિત તો આત્મ સ્વભાવ જ છે, આત્મા અગાધ શક્તિનો ભરેલો છે, અનંત આનંદ અને અનંત જ્ઞાન અનંત કાળથી એમાંથી પ્રવાહ રૂપે પ્રગટ થયા કરે તો પણ જેને ઘસારો લાગતો નથી, ખૂટી જવાનો તો પ્રશ્ન નથી. ક્યારે જ્ઞાન અંદરથી ખૂટશે અહીંયા પ્રતીતિ થઈ હોય છે કે કોઈ દિવસ ગમે એટલું માણસ વાંચે અને ગમે એટલું બહારના પદાર્થનું જ્ઞાન સંગ્રહ શુદ્ધ જ્ઞાન આ તો ભાઈ જ્ઞાન ત્યારે જ્ઞાનમાં ગરબી થાય છે. એવા આ પ્રોવિઝન સ્ટોર ને એવા બધા એવા સ્ટોર હોય છે કે જેની અંદર 10-10 હજાર ચીજ 20-30 હજાર ચીજ હોય છે. તો હવે પદ્ધતિ થઈ કે કેટલકથી ભાવ જોઈએ આ મોટર પાર્ટ વાળા દવા વાળા 20-30 હજાર ચીજો હોય બધાનો જે પૂછે એનો ભાવ, કોઈનો વજન થી કે કોઈનો માપ થી કે કોઈનો મીટર થી કે કોઈનો નંગ થી કે કોઈનો ડઝન થી કે કોઈનો 100 નંગ થી કે કોઈનો 1 નંગનો ભાવ છોકાનો તો કે આ ત્યારે અંદર જ્ઞાનમાં આ તો પતિશ્રુતનું ભાઈ મર્યાદિત સ્વરૂપ સૂક્ષ્મ જ્ઞાન છે તો પણ એની ધારણા શક્તિ એમાં ગળતી થતી નથી. હવે નહીં અમારે હવે નવી ચીજ લાવ છો ને તો ભાવને ખબર નહીં એટલે એવું કોઈ વેપારીને લાગતો ગમે એટલે નવી ચીજ લાવ્યા કરે એને એ બધું જ્ઞાનની અંદર આવી જાય છે. પરંતુ એક સામાન્ય ધારણા જ્ઞાન છે તો પાંગળું જ્ઞાન ગણવામાં આવ્યું છે. પાંગળા જ્ઞાનની જો આટલી શક્તિ છે આ બધી પુષ્પમાં મોટા મોટા શોધ થાય છે. અવકાશમાં જે યાન જાય છે એ તો મતિકૃત જ્ઞાનનો જ વિષય છે, એ તો વિપરીત બાહ્ય પદાર્થ આશરે બાહ્ય ઉઘાડના જ્ઞાનનો પણ ગણિત ત્યાંથી ફોટા લેવા સુધીનો બધું ગણિત ક્યાં ઉતરશે કેટલા વખતે ઉતરશે કેટલું ઊંચે જશે એના બધા અંદરના ગોઠવણાનું ગોઠવણીનો ભય પાંગળા જ્ઞાનમાં આવે છે. હવે પાંગળું જ્ઞાન છે વિસ્મૃત થઈ જશે, કોઈને તો તે ભાવમાં વિસ્મૃતિ આવે છે મૃત્યુ પહેલાં પહેલાં તો કોઈને મૃત્યુ પછી તરત વિસ્મૃતિ થઈ જાય. અને એ તો બધા સામાન્ય રીતે સિરિંજમાં જતા હોય છે એને તો સ્મૃતિ રહેવાનો સવાલ જ છે. એને તો જ્ઞાનાવરણીના એટલા જ્ઞાનનો દુરુપયોગ છે એવું કારણ એ વાત બંધ પડે છે કે છે જે સિરિંજમાં સ્વભાવને તો સંસ્કાર એને જાગૃતિમાં લાવીને અનેક દર્શન અનુભવને મોક્ષ સુધી પહોંચાડવાનું બીજા ભાવમાં જાય. સ્વભાવના સંસ્કાર તો ક્યારેય મટે નહીં. એક વખત સમ્યક દર્શન પ્રાપ્ત થયો એ જીવ શુદ્ધ થાય અર્ધ પુદ્ગલ પરવા પરાવર્તન એટલે અસંખ્ય અબજ વર્ષ એની અંદર નિબોધમાં જાય. અત્યારે નિબોધમાં સાદી મિથ્યા દ્રષ્ટિ એવા ફરીને મિથ્યા દ્રષ્ટિ સાદી મિથ્યા દ્રષ્ટિ એવા અનંતારી અનંતારી અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં ક્રમશઃ કેમ એને અંદરમાં સંસ્કારનું બીજ છે કદી પડતું નથી. આ અમર્યાદિત સ્વભાવનો પાવર કેટલો અમર્યાદિત છે કે એક વાર ટચ કરી ગયો સ્પર્શ કરી ગયો સ્વભાવને આનંદને ભોજવો અનુભવો એ જીવન સંસાર કદી પણ રખડે નહીં, કદી પણ એનો આનંદ સંસારમાં પરિણામ હોઈ શકે એ દ્રવ્ય જ બદલાઈ ગયું. ભલે નિરોધની લાઈફ પરિણામ થઈ જાય તો પણ પાછો ફરશે ક્યાંય એને શાંતિને આનંદ નહીં મળે અને સ્વભાવને આનંદની શાંતિનો પ્રયત્ન પુરુષાર્થ ઉપાડીને એ અનુભવમાં એવા જ્ઞાન રહેશે. સાદી આદિ છે એમ કરીને મિથ્યા દર્શન થવાની શરૂઆત કરી. સંસારમાં પરિભ્રમણ કરતા બીજા જીવોને અનાદિ મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. મિથ્યા દ્રષ્ટિના એ અપેક્ષા એ બે પ્રકાર છે, સાદી મિથ્યા દ્રષ્ટિ અને અનાદિ મિથ્યા દ્રષ્ટિ. આ સાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. ફરીને એને શરૂઆત થયું, નવું થયું એને શરૂઆત, પછી એને તૂટી ગઈ શંખલા મિથ્યા વળી પાછું સાંજું, પણ એ સાંજલું ટકતો નથી. જેમ સાંધો એ વાંધો એમ કહેવાય છે, સાંધો તો કોમ નથી, અખંડ તે અખંડ, એમ એ સાંધેલું છે. એ ટકી શકશે કેમ કે સ્વભાવ અમર્યાદિત છે, એની શક્તિ મર્યાદા અમર્યાદિત છે, એનું જોર અમર્યાદિત છે. સ્વભાવ જોવા વાળાને એની અમર્યાદિતતા જ ખ્યાલમાં આવે છે, એનો ખ્યાલ એને જયારે આવે છે ત્યાર પછી એને ક્યાંય જીવતા થવાનો પ્રશ્ન એ કહો. પોતાની ગુણની સંપત્તિ એટલી જોવે છે, એ સંપત્તિ પાસે જગતની બધી સંપત્તિ, એક આખું જગત ત્રણવત છે. જગતમાં પાંચ ઇન્દ્રિયના વિષયની વિવિધતા વૈવિધ્ય છે, એ પણ ઘણી બહુલતા એ છે, એની વિશાળતા પણ ઘણી છે. તો પણ એ બધું એ તડખલાને તુલે એક સેકન્ડમાં મૂકી દે, આવી એની તુલના થઈ જાય છે. એવો સ્વભાવ તો અમર્યાદિત છે, અને સાધક જીવને એ જ પોતાનું સર્વસ્વ છે, એ જ એનું સર્વસ્વ છે. બીજું તો કે બીજું આખું જગત એને માટે કાંઈ નથી, કોઈની એને કિંમત નથી સ્વભાવ, એટલી સ્વભાવની કિંમત છે. અને તેથી એનો મહિમા અને એનો રસ મટાડ્યો પડતો, એટલે બીજી ભાષામાં બીજી રીતે જ્ઞાની ઉપર એક દ્રષ્ટિપાત કરવામાં આવે છે. જ્ઞાનીના પરિણામન ઉપર એક દ્રષ્ટિપાત કરવામાં આવે છે. સંક્ષેપમાં એમ જ જોવા કે જ્ઞાનીઓ એટલે સ્વભાવ સ્વભાવ રસમાં ડૂબેલા છે, એ સ્વભાવ રસમાં ડૂબેલા છે. એની દુનિયા એનો સ્વભાવ છે, એનું નગર, એનું નિવાસસ્થાન, એનું મહેર, જે એને ઉપમા આપો એનો સ્વભાવ છે અને એના રસમાં ડૂબેલું છે. એટલે કોઈ વાર જેવું પણ કહેવાય છે કે આહાર લઈએ તો કે સ્વાદ લીધા છે કે નહીં લેતા હોય, ખાતો ખાનો તો સ્વાદ લેવાનો કે આનંદનો સ્વાદ લે છે. આહાર લેતા લેતા પણ લીળા પૂરતા અને આનંદનો સ્વાદ જે છે, નિત્યાનંદ ભોજી, નિત્યાનંદ રસના ભોજી છે, એનું ભોજન કરે છે. એ ખરેખર આહાર લેતા નથી એમ પછી એને કહેવામાં આવે છે. લેતા હોય તો લેતા નથી, ખાતા હોય તો ખાતા નથી, કેમકે એનું લક્ષ નથી, એના સ્વાદ ઉપર એનું લક્ષ નથી. એ બધું સ્વભાવની અગાધ શક્તિને દર્શાવવા માટે અનેક રીતે સાધકની અવસ્થાથી એને જેટલી મર્યાદામાં કહી શકાય એટલી મર્યાદામાં કહેવામાં આવે છે. પૂરેપૂરું તો કહેવાનું શબ્દનું પણ સામર્થ્ય